તારીખ 15/5/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 915 અને 916 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 540.
જ્યારે સમ્યક્ત્વના સદભાવમાં પૂર્વ પુણ્યના ફળનો ઉદય આવતા જે પાપનો અનુબંધ એટલે દોષ થવો જોઈએ, એ દોષથી બચવાનું બને છે. એનું કારણ સમ્યક્ત્વનો સદભાવ છે. એ વાત અહીંયા સ્પષ્ટ કરવી છે. ભોગ પણ પોતાના ગુણને કરી શકતા નથી. ગુણ એટલે અહીંયા અવગુણ. આ ગુણ નો અર્થ અવગુણ કરવો એ કેવી રીતે નક્કી કરવું? કે જ્યાં જે પ્રકરણ ચાલતું હોય અને જેનાથી આત્માનું અહિત ન થાય એ દ્રષ્ટિકોણ રાખીને, અથવા આત્માની ઉપાદેયતાના દ્રષ્ટિકોણને બરાબર સાવધાનપણે જાળવી રાખીને અર્થ કરવો પડે. અર્થ કરવો ઘટે ગુણનો અર્થ અહીંયા થાય છે અવગુણ. કહેનારને કે લખનારને અવગુણ શબ્દ નહોતો આવડતો એવો નહોતો, પણ ત્યાં એવો જ ભાવ બરાબર બેસે છે કે જેનો જે પ્રકૃતિ સ્વભાવ તેનો તે ગુણ કહેવામાં આવે છે. જગતમાં પ્રાય પુણ્યના ઉદયના કાળમાં, ભોગોપભોગના કાળમાં, એ ભોગોપભોગનો ગુણ જ એવો છે કે જીવને પાપનો અનુબંધ થાય, તીવ્ર કષાયરૂપ જીવ પરિણમે, પાપ ભાવે પરિણમે અને બંધનમાં આવે. જ્યારે સમ્યક્ત્વનું મહાત્મ્ય એવું છે, સમ્યક્ત્વનો સદભાવ એવો ગુણ કરે છે, અહીંયા એ ગુણ છે સાચો, કે એ ભોગ ભોગનો સદભાવ હોવા છતાં તેનાથી તેને બંધ ન થાય. એટલે બહારના સંયોગ સંયોગને કારણે છે, સમ્યક્ત્વના સદભાવને લઈને એને પાપ ભાવની ઉત્પત્તિ થતી નથી. કષાયનો રસ તોડી નાખ્યો હોવાથી આત્મરસ ચૈતન્ય રસ દ્વારા જેણે કષાયનો રસ તોડી નાખ્યો છે એને પૂર્વ પુણ્યના ઉદયના કાળના ભોગમાં નિરસપણું વર્તતું હોવાથી તે ભોગ તેને આકર્ષિત કરી શકતા નથી એમ કેમ છે? જગતના જીવો ભોગો ભોગમાં આકર્ષિત થાય છે. એક સમ્યક દ્રષ્ટિ જીવ એવા છે કે જ્યાં મોહનું સામ્રાજ્ય વર્તતું નથી. સમયસારમાં એ જગ્યાએ એવું આવે છે કે મોહ રાજા એવો છે કે જેનું સામ્રાજ્ય ત્રણેય લોકમાં એક ચક્રી શાસન વર્તે છે. ચક્રવર્તીને તો છ ખંડ હોય મનુષ્ય લોકના, દેવલોકના ઇન્દ્રમાં એનો અધિકાર નહીં, ઇન્દ્રાસનમાં ઇન્દ્રનો અધિકાર ઇન્દ્રલોકમાં, એનો ચક્રવર્તીના રાજમાં એનો અધિકાર નહીં, એની સત્તા ન ચાલે. પણ મોહરાજાની સત્તા એવી છે કે ત્રણેય લોકમાં ચાલે છે. એ કોની પાસે એનું ચાલતું નથી? કે જેને સમ્યક્ત્વ થયું એની પાસે એનું ચાલતું નથી. એવું એવો વિષય ચાલ્યો કે છે અહીંયા કે સમ્યક્ત્વનું મહાત્મ્ય તો જુઓ, કે જેના બળથી ભોગ પણ પોતાના ગુણને કરી શકતા નથી. હવે અહીંયા એવો છળ પકડવાનો નથી કે સમ્યક્ત્વ થઈ જાય પછી વાંધો નહીં, પછી તો ભલે ગમે તેટલા ભોગ ભોગ પુણ્યનો ઉપયોગ હોય, પછી કાંઈ બંધન ન થાય ને વાંધો આવે નહીં. એને તો સમ્યક્ત્વ થવા થયું કેમ થાય છે, થયું તારે શું હોય છે, કેવા પરિણામ થાય છે, અથવા સમ્યક્ત્વનો સદભાવ શું છે એની જ એને ખબર નથી, એ વાત નથી. અહીંયા સમયસારના કળશમાં 150મો કળશ એવો છે નિર્જરા અધિકાર, કે પૂર્વ પુણ્યના ઉદય ભોગ ભોગનો સંયોગ હોતો હો એ જ્ઞાની તને એનાથી બંધ નથી. એટલે સંયોગથી બંધ નથી, તને તારા પરિણામથી બંધ છે. પણ સમ્યક્ત્વનો સદભાવ હોવાને લીધે, જ્ઞાન દશા હોવાને લીધે, રાગથી જ વિરક્ત દશા હોવાને લીધે, કહેવાની જરૂર નથી કે રાગના વિષયમાં વિરક્તિ છે. જેને રાગથી વિરક્તિ છે એને રાગના વિષયમાં વિરક્તિ છે એ કહેવાની કે સાબિત કરવાની જરૂર નથી, એમ કે અહીં પહેલેથી જ વાત કાપી છે. જેમ દૂરથી માણસ આવતો હોય પણ અહીંયા ક્યુ સિસ્ટમ કરી નાખી હોય તો ગમે એટલો હલ્લો હોય પણ અહીંયા દેખાય નહીં, એમ ગમે તેટલા ઉદગળના ઉછાળા હોય પણ જેણે રાગ કાપ્યો, જે પૂતગળ સાથે અનુસંધાન કરનારો ભાવ છે એવો જે રાગ ભાવ એ જેણે કાપ્યો એને પૂતગળના ઢગલા પછી કાંઈ આકર્ષિત કરી શકતા નથી કે બાધા થવામાં નિમિત્ત પડી શકતા નથી એ પરિસ્થિતિ છે. સમ્યક દ્રષ્ટિને તો એથી ઊંડે વાત જોઈ છે. એણે રાગને તો ગૌણ કર્યો છે, પર પદાર્થને તો ગૌણ કર્યા છે, પણ એને જ્ઞાકાર જ્ઞાનને પણ તિરોભૂત કર્યું છે. જ્ઞાનમાં જે વિશેષપણે જણાય એને ગૌણ કરે છે અને સામાન્યને એ મુખ્ય કરે છે. એટલે ત્યાંથી જ એણે વાતને તો કાપી છે. જ્યાં જ્ઞાન પ્રગટે છે અને જે જ્ઞાન પરદ્રવ્યને જાણતા જ એકત્વ કરી લીએ છે, રાગનું નિમિત્ત થઈ જાય છે, ત્યાં જ ફેરફાર કરી નાખ્યો છે. જાણ્યા વગર તો રાગ દ્વેષ થવાનો સવાલ નથી. ક્યાંય જાણે તો ગમે ન ગમે એવું જાણતા થાય છે. તો જે જ્યાં જાણતા થાય છે, જાણતા હવે થાય છે, ત્યાં જ ફેરફાર કર્યો છે. કે જે જણાય છે એમાં જ એક માધ્યસ્થ ઊભું થયું છે, એક તટસ્થતા ઊભી થઈ છે, કે જેમાં જ્ઞાન વિશેષ ગૌણ થાય છે, જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞાનનો વિશેષ પર્યાય છે એ પ્રકાર ગૌણ થાય છે, અને સામાન્ય જ્ઞાનના આવિર્ભાવમાં રાગ અને રાગનો વિષય દૂર પડી જાય છે, દૂર થઈ જાય છે. એ તો પછીની ચીજ છે. જ્ઞાન થયા પછી રાગ ને પછી રાગનો વિષય એમ પગથિયું છે, એ ત્યાંથી દૂર થઈ જાય છે. શું કહે છે કે જો સમ્યકનું મહાત્મ જેના બળથી ભોગ પણ પોતાના ગુણને કરી શકતા નથી, ભોગની સામગ્રી પડી રહે છે, એ આત્માને બંધન થવામાં નિમિત્ત થઈ શકતા નથી, એમાં એવું નિમિત્તત્વ હોવા છતાં અહીંયા હવે ઉપાદાન બદલાયું છે એટલે એવું નિમિત્ત પણ ત્યાં સંબંધ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થતો નથી. ભગવાન સત પરમેશ્વર છે તેનો સ્વીકાર આ સમ્યક પ્રસંગ છે. કે ભગવાન સત પરમેશ્વર છે તેનો સ્વીકાર કરવાથી ભોગ પણ પોતાના ગુણને કરતા નથી, એટલે કે તેઓ વિશેષ બંધ કરી શકતા નથી. અસ્થિરતાની આસક્તિ છે એટલો અલ્પ બંધ થાય છે. સીધી ભાષા તો એમ આવી છે, તેઓ બંધ કરી શકતા નથી. પછી કૌંસમાં તો ખુલાસો કર્યો છે કે વિશેષ બંધ કરતા નથી, સામાન્ય અલ્પ બંધ થાય છે એની ગણતરી નહીં ગણીને એ બંધ કરતા નથી એમ કહેવાય છે. અલ્પ બંધ થાય છે એ જાણવાનો વિષય છે. બરાબર. ભગવાન સત પરમેશ્વર છે પોતાનો આત્મા અકાળ હયાતી ધરાવનાર, જે રૂચિનો વિષય છે અને જે શ્રદ્ધાનો વિષય છે તેનો રૂચિથી અને શ્રદ્ધાથી સ્વીકાર થતા એ સમ્યક્ત થઈ ગયો. એનો સ્વીકાર થયો એટલે એની વિરોધી પાર્ટી જેમાં જેટલા કોઈ છે એ બધાનો અસ્વીકાર થયો. ઉદગળ અને રાગ એની જાતના નથી, વિરુદ્ધ જાતિના વિજાતીય તત્વો છે, વિરુદ્ધ જાતિના તત્વો છે. તો એનો અસ્વીકાર થઈ ગયો. બેનો સ્વીકાર થાય એવું બનતું નથી. જેને રાગ અને જડ પદાર્થની હયાતીનો સ્વીકાર છે એને પોતાની હયાતીનો સ્વીકાર નથી, અથવા જેને રાગ અને પૂતગળની હયાતીનો સ્વીકાર છે એને રાગની રુચિ અને પરની રુચિ પડી છે, એની શ્રદ્ધા પડી છે, ત્યારે એનો સ્વીકાર છે, એમને સ્વીકાર નથી. અહીંયા તો એ તપાસવાની જરૂર છે કે તને જ્ઞાન એટલે આત્મા ને આત્મા એટલે જ્ઞાન કેટલું રૂચે છે અને રાગ ને પર કેટલું રૂચે છે, બે વચ્ચે તપાસ તો કર. આ અંતરશોધન નો વિષય છે કે તને રૂચે છે શું આમાં. જે રૂચે છે ત્યાં પુરુષાર્થની ગતિ થશે અને બધા સઘળા ગુણના પરિણામ, સમસ્ત ગુણના પરિણામ એ બાજુ લાગશે. જો ભગવાન સત પરમેશ્વર છે એ તને રૂચશે તો સમસ્ત ગુણના પરિણામ એ ભગવાનનું ભજન કરવા લાગશે. ભગવાનનું ભજન કહે છે કે ભગવાનનું ભજન કરો. ભજન એટલે થવું, ભજવું એટલે થવું. આપણે જે ભજવાનું હતું હતું તે ભજ્યું એટલે થવાનું હતું તે એના ઉપરથી નામ આવ્યું. એ ક્રિયાપદ છે, ક્રિયાવાચક નામ તે ભજન, એ ક્રિયાવાચક નામ છે. કોનું બધા ગુણો ભજન કરે છે કે હું ભગવાન છું એમ બધા ગુણો ભજન કરે છે.
બરોબર.
એક સમ્યક દર્શન થતા સર્વ ગુણો ના પરિણામોનું આવું ભજન ચાલુ થઈ જાય છે. આવે છે સોગાની દીને એક પત્ર માં, મેં ભગવાન હું, એસા ભજન ચાલુ હો જાતા હૈ. આવું સમ્યક નું મહાત્મ છે. એટલે કે તે પૂર્વ પુણ્યના ઉદયથી ભોગની સામગ્રી છે. તે ગુણને એટલે બંધને કરી શકતા નથી. બંધ છે તે અવગુણ છે, બંધ છે તે ગુણ નથી. પણ આત્માને માટે અવગુણ છે, એનો સ્વભાવ ભલે બંધ કરાવવાનો છે. ભોગ સામગ્રીનો સ્વભાવ તો બંધમાં નિમિત્ત પડવાનો છે, એટલે એનો સ્વભાવ જોઈને એને ગુણ કીધા. આત્માને માટે જે દોષ છે એ પ્રકાર ત્યાં ઉપસ્થો નથી. ત્યાં એને બંધ કરી શકતા નથી. નબળાઈને લીધે સામાન્ય બંધ અલ્પ બંધ થાય છે. અસ્થિરતા, અશક્તિ અને નબળાઈ છે એટલી અસ્થિરતા છે, એટલો બંધ થાય છે. પણ જ્ઞાની નબળાઈના રાગનો સ્વામી થતો દલીલ શું કરે છે બીજા જીવો કે અલ્પ બંધ તો થયો કે ન થયો, પણ કે છે કે અલ્પ બંધ થયો એનો પણ એ સ્વામી ક્યાં છે, એનો તો એ ધણી થતો નથી. મને થયો એમ તો ત્યાં આવતું નથી. કેવી મોક્ષ માર્ગની લાઈન છે પરિણમવાની, કે રાગ એની દશામાં થાય એનો ચારિત્ર ગુણ પરિણમે ત્યારે સાથે ઉપજતું જ્ઞાન, તત્કાળ ઉપજતું જ્ઞાન, તત્ક્ષણ ઉપજતું જ્ઞાન એમ જાણે કે રાગ થયો ખરો પણ મેં કર્યો નહીં. થયો તે જણાયો પણ મેં કર્યો તેમ જણાયો નહીં. આપોઆપ થયો, ગયો તો આપોઆપ ગયો, એની મેળે થયો ને એની મેળે ગયો. પોતે રાગનો કરતા છે એવું જ્ઞાનીને ભાસતું નથી, પ્રતિભાસતું નથી. પોતે જ્ઞાન સ્વભાવી હોવાને લીધે, નાયક સ્વરૂપે હોવાને લીધે જ્ઞાનપણે પરિણમતો, જ્ઞાનપણે થતો, જ્ઞાનરૂપી કાર્યને કરતો પ્રતિભાસે છે. પણ રાગરૂપી કાર્યને કરતો પ્રતિભાસતો નથી. આ વિશેષતા છે. જે જુદો અંદરમાં પડી ગયો છે અને ભોગની સામગ્રી પણ એને દોષ પમાડી શકતી નથી એનું કારણ આ છે કે અંદરમાં જે નબળાઈથી ઉત્પન્ન થયેલો રાગ એ ચારિત્ર મોહની આસક્તિથી થયેલો રાગ દર્શન મોહની આસક્તિ નથી, એનો પણ એ સ્વામી થતો નથી. નિર્જરા અધિકારમાં તો એ વિશે બહુ વિસ્તારથી ગુરુકુંદાચાર્ય લીધો છે કે એ ચીજ પારકી થઈ ગઈ. એને માટે રાગ જ્યાં પર થઈ ગયો ત્યાં એ રાગનો જાણે કે સંબંધ જ નથી. એનો દોષ પરિણમાંશ હોવા છતાં દોષનો અંશ એનો હોવા છતાં જાણે કે સંબંધ જ નથી. એવી સ્થિતિમાં મુકાઈ ગયેલો રાગ લાંબો ટકી શકતો નથી. સમ્યક દ્રષ્ટિ અલ્પકાળમાં પરિપૂર્ણ વિતરાગ થાય છે એનું આ કારણ છે કે આવી સ્થિતિમાં એ રાગ મુકાઈ ગયો છે જેને કોઈ આધાર નથી. એવો એ રાગ કોઈ પૂર્વના કારણે, એમ કહે છે પૂર્વ કર્મના કારણે થયો છે. મારે કારણે ક્યાં થયો છે? શું કહે છે? પૂર્વ કર્મના કારણે થયો છે. મારું કારણ હવે એમાં હું ખસી ગયો છું. ક્યાંથી હવે મારે કારણે રાગ થતો નથી? એમ કહે છે વિતરાગ સ્વરૂપ છું હું તો. વિતરાગ સ્વરૂપને કારણે રાગ થાય એ વાત કેવી રીતે બની શકે? કે બની શકતી નથી. આવું શ્રદ્ધાનું પરિણમન છે. એનું જોર એટલું બધું છે, શ્રદ્ધાનું જોર એટલું બધું છે કે નિર્જરાધિકારમાં આચાર્ય દેવને એ વાત લેવી પડી કે ત્રણ લોકમાં વજ્રપાત એકવાર થાય તો પણ સમ્યક દ્રષ્ટિનું શ્રદ્ધાન અડગ રહે છે. એટલે સાત ભયની વાત ત્યાં લીધી છે. સાત ભયથી મુક્ત છે સમ્યક દ્રષ્ટિ. એનું કારણ સતતપણે તે આત્માને વેદે છે. ભયને વેદતો નથી, પ્રતિકૂળતાને એ વેદતો નથી, પણ પોતાના શુદ્ધાત્માને એ વેદે છે. ક્યારે વેદે છે? ક્યારેક ક્યારેક વેદે છે કે નહીં? સતત વેદે છે. સતત વેદે છે એમાં કઈ આકરો પડે છે કે નહીં? નિરંતર વેદે છે. બે શબ્દ લીધા છે. સહજપણે વેદ, પરાણે પરાણે જોર કરીને વેદવું પડે છે કે નહીં? સહજ વેદે છે. આ ત્રણેય શબ્દો ત્યાં આવ્યા છે. એવું સમ્યક દ્રષ્ટિનું અલૌકિક પરિણમન જોઈને મોક્ષ માર્ગી જીવો પણ એને વંદન કરે છે. મારું હૃદય નમી પડે છે. ખાસ આવું અંતર પરિણમન થયું છે પછી એના માટે શું કહેવું? એકલા ગુણનો ઉપાસક એ પરિણમન છે. અવસ્થામાં ભલે દોષનો અંશ રહી ગયો હોવા છતાં એકલા ગુણનો જ ઉપાસક પરિણમન છે. દોષ તો હવે ટળતો જાય છે એટલે એને થતો નથી એમ કહેવાય છે, અથવા થાય છે તો એનો એ સ્વામી નથી એવું તો એનું ચોખ્ખું પરિણમન છે. એનો એ કરતા નથી, સ્વામી નથી, એમાં એને એકત્વ નથી, એમાં એને રસ નથી, અથવા એમાં એ લુખા પરિણામ છે, એનાથી એ ઉદાસીન છે, એનાથી એ વિરક્ત છે. આવા બધા શબ્દો વાપર્યા છે રાજમલજીએ. લગભગ આ ભાવને દર્શાવતા 10-12 શબ્દો વાપર્યા છે. કેવું પરિણામ છે? જ્ઞાની નબળાઈના રાગનો સ્વામી થતો નથી, ત્રિકાળી સ્વભાવનો સ્વામી થાય છે. સાથો સાથ પોતાનું જે પરમાત્મ પદ જેનો સ્વીકાર કર્યો છે ભગવાન સત્પરમેશ્વર, બહુ મહિમાવાચક શબ્દ આવ્યા છે. ભગવાન સત્પરમેશ્વર છે એવો, એવું તો કારણ બે વાર અનંત વાર આવે એવો આનંદ ગુણ છે. બે વાર ક્યાં પૂરું થાય એવું છે. એનો સ્વામી છે એ હું છું. સ્વસ્વામી સંબંધનો ભેદ પણ જેમાં નથી એ તો સમજાવવા એમ કહેવાય છે કે પોતે પોતાનો સ્વામી છે. પણ પોતે પોતાનો સ્વામી છે એવા સ્વસ્વામી સંબંધના ભેદથી શું સાધ્ય છે કે કાંઈ સાધ્ય નથી? એટલે એ ભેદને પણ વિલીન કરે છે.
બરોબર.
આમ જે જોતો નથી તે બાહ્ય દ્રષ્ટિવાન બહિરાત્મા છે. સમ્યક દ્રષ્ટિના આવા સ્વરૂપને જે જોતો નથી, જોઈ શકતો નથી, એ બાહ્ય દ્રષ્ટિ વાળો બહિરાત્મા છે, એને રાગ દેખાય છે. ભગવાન સત્પરમેશ્વરથી બાહ્ય એવો જે રાગ છે એ એને દેખાય છે, અને રાગ પૂર્વક થતી જે મનવચન કાયાની ચેષ્ટા છે એને દેખાય છે. એ બાહ્ય દ્રષ્ટિ એને એને ભોગ ભોગ દેખાય છે. જો શૂન્ય દ્રષ્ટિ થયો અને એને કેમ આટલો બધો પરિવાર છે, એને કેમ આટલો બધો મોટો વહીવટ છે, આમાં ક્યાં વૈરાગ દેખાય છે એમ જોવે. એ બાહ્ય દ્રષ્ટિમાન જોવે છે, બહારથી આત્માનું પરિણામ દેખાતું નથી. આમ જે જોતો નથી તે બાહ્ય દ્રષ્ટિવાન બહિરાત્મા છે. અંતરદ્રષ્ટિ દેખવા વાળો અંતરાત્મા છે. જે અંતરદ્રષ્ટિથી અંતર પરિણમનને જુએ અથવા અંતર તત્વ સ્વરૂપ ભગવાન આત્માને જુએ તે અંતરાત્મા છે. પોતાના સ્વરૂપને દેખવા એને અંદરમાં જવું પડે છે, અને બીજાના પણ સમ્યક્વાદી પરિણમનને અને એના વિષયને જોવા માટે એને એના અંતર પરિણમન ઉપર ઉપયોગ લાગે ત્યારે જણાય છે. બરાબર, ત્યાં સુધી એને જણાતું નથી. અંતરદ્રષ્ટિ દેખવા વાળો અંતરાત્મા છે, અને બાહ્ય દ્રષ્ટિથી દેખવા વાળો બહિરાત્મા છે. બહિરાત્મપણું શું, અંતરાત્મપણું શું, પરમાત્મપણું શું, ત્રણ વિષય ચાલ્યો છે અહીંયા. પરમાત્મ પ્રકાશમાં, પરમાત્મ પ્રકાશ યોગીન્દ્ર દેવનો, અંતરાત્મા બહિરાત્મા ને પરમાત્મા, ત્રણનું પ્રકરણ ચાલ્યું છે. એવો જે અંતરાત્મા છે તે સમ્યક દ્રષ્ટિ છે, અને સમ્યક દ્રષ્ટિ છે તે અંતરાત્મા છે. કે જેની નજર પરમાત્મા ઉપર છે તે અંતરાત્મા છે. બહિરાત્મપણું છૂટે, બહિરાત્મપણાનો વ્યય થાય અને અંતરાત્મપણું ઉપજે. અંતરાત્મપણું પૂરું થાય અને પરમાત્મપણું ઉપજે, પછી એને સાધક દશા નથી કહેવાતી, પરમાત્મા થઈ ગયા. એ સમ્યકનો મહિમા દર્શાવતો 915 નંબરનું બોલ છે. 916 થી સમ્યક દ્રષ્ટિના પરિણમનમાં પર્યાય સંબંધીના અભિપ્રાય પૂર્વકનું પરિણમન કેવું હોય છે એની થોડી સૂક્ષ્મ ચર્ચા કરી. પ્રશ્ન કયો છે કે શુદ્ધોપયોગ જ્યારે લાવવા માંગે ત્યારે સંકિતિ લાવી શકે ને? શું કહે છે કે અશુભ ભાવ કરવાનો તો પ્રશ્ન નથી, ધર્મ કરવો છે. શુભ ભાવનો નિષેધ કર્યો દ્રવ્યાનુયોગમાં, સ્વભાવ દ્રષ્ટિ કરાવવા પુણ્ય પરિણામનો અને શુભનો નિષેધ કર્યો છે. આ દ્રવ્યાનુયોગનું મુખ્ય પાસું છે. તો હવે શુદ્ધ પરિણામ તો સમ્યક દ્રષ્ટિ કરે, એમાં જે શુદ્ધોપયોગ છે એ ક્યારેક ક્યારેક થાય છે. અંતર્મૂર્ત શુદ્ધોપયોગમાં મુનિ રહે તો કેવળ જ્ઞાન થઈ જાય, અને મુનિ દશા એવા પહેલા તો ક્યારેક ક્યારેક જ ઉપયોગ શુદ્ધોપયોગ પરિણમે. સતતપણે શુદ્ધોપયોગમાં એકાગ્રતા રહે એવી શક્તિ પરિણામની અંદર એકાગ્રતા થવાની ચારિત્ર ગુણની કેળવાઈ હોતી નથી, થતી નથી. તેથી ત્યાં તો એકાગ્ર રહીને કેવળ જ્ઞાન કોઈ ગ્રહસ્થીને પ્રગટવું એ વાત તો અશક્ય અને અસંભવિત છે. પણ એ શુદ્ધોપયોગની અંદર વિશેષ આનંદ આવે છે. અહીંયા શું પ્રશ્ન કેમ ઉત્પન્ન થયો છે કે જ્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય છે સમ્યક દર્શન થવા કાળે, અને ત્યાર પછીના કોઈ પણ કાળે જ્યારે જ્યારે શુદ્ધોપયોગ થાય ત્યારે આનંદમય દશા, આનંદના ઉભરાવાળી દશા, આત્માનંદની વિશેષ દશા ત્યાં ઉત્પન્ન થાય છે. અને રાગના બાધકપણા વિના, રાગની દખલ વિના એકલા આનંદને ત્યાં આત્મા ભોગવે છે. જ્યારે એવો શુદ્ધ ઉપયોગ ન હોય ત્યારે સમ્યક દ્રષ્ટિને જે શુદ્ધ પરિણતિ છે એમાં આનંદ છે ખરો, એમાં પણ આનંદની પરિણતિ છે, જ્ઞાનની પરિણતિ છે, સાથે આનંદની પણ પરિણતિ છે. છતાં તે આનંદ અને શુદ્ધોપયોગ કાળે થતા આનંદમાં ઘણો ફેર છે. અથવા એ પરિણતિ એ વખતે નિર્જરા પણ વિશેષ છે, પુરુષાર્થ પણ વિશેષ છે, શુદ્ધિ પણ વિશેષ છે, વિતરાગતા પણ વિશેષ છે, અને તેથી નિર્જરા પણ વિશેષ છે. તો એવો જે શુદ્ધો ઉપયોગ એને સંકિતિ જ્યારે લાવવા માંગે ત્યારે લાવી શકે કે નહીં, આ પ્રશ્ન કર્યો છે. એમ કે જીવને એની પર્યાય ઉપર કંટ્રોલ છે કે નહીં, આટલી વાત છે. પરપદાર્થનું તો આત્મા ન કરી શકે,
બરોબર,
અન્ય પદાર્થના કાર્ય આત્મા ન કરી શકે, પણ સ્વપદાર્થ પોતે એની પર્યાયને તો પોતે કરી રહ્યો છે, કરી શકે છે ને કરી રહ્યો છે, તો એ ધારે તેવી કરી શકે કે નહીં, ઈચ્છે એવી કરી શકે કે નહીં. નતા બોલતા પણ હવે બીજી વાત હતી થોડી, એમ કેતા અનેક વાર આવે, કેટલી વાર આવે, એક મહિનામાં 10 વાર પણ આવે એમ કહેતા. નહીં નહીં, કહે છે કે અહીંયા સમ્યક દ્રષ્ટિ ઈચ્છે ત્યારે શુદ્ધોપયોગને લાવી શકે કે નહીં, એટલો પ્રશ્ન છે કે એવું પણ હોતું નથી. હવે એવું હોતું નથી તો સમ્યક દ્રષ્ટિ એવી ઈચ્છા કરતો નથી કે સમ્યક દ્રષ્ટિને એવી ઈચ્છા છે છતાં એનો કાબુ નથી પરિણામ ઉપર. અહીંયા એક જુદું પાડશે, ભાવના જુદી વસ્તુ છે, ઈચ્છા જુદી વસ્તુ છે, એમ જુદું પાડશે. આ ઉત્તરમાં કોઈ ખાસ વાત હોય તો એ છે પરિણામની.
બરોબર,
હું શુદ્ધોપયોગ લાવું એવી ઈચ્છા જ સંકિતિને નથી. પહેલા તો તું તારા માપથી વિચાર કરે છે કે જો શુદ્ધોપયોગના કાળે ઘણો આનંદ અનુભવમાં આવતો હોય, આત્માનો આનંદનો ઉભરો આવતો હોય, તો મિથ્યા દ્રષ્ટિને તો એક પર્યાય પ્રધાનતા જ એવી છે, પર્યાય દ્રષ્ટિ છે ને, કે તો સારું, સમ્યક દ્રષ્ટિ તો જયારે ઈચ્છે ત્યારે આવી શકતું હશે કે નહીં. આપણે તો સીધી વાત છે કે આવો આનંદ આવે એ જ પછી બીજ કામનું એ જ કરવાનું હોય ને, એમ એને ઈચ્છાનું જોર એટલે રાગ જોર કરે છે. આનંદ સંબંધીનો રાગ, શુદ્ધોપયોગ સંબંધીનો રાગ, એવી ઈચ્છા જે પ્રકારે મિથ્યા દ્રષ્ટિને એ વાત સાંભળતા થાય છે, એવું આ પ્રકારનું પરિણમન સમ્યક દ્રષ્ટિને હોતું જ નથી. આમ છે, જેમ માણસ કોઈ દરિદ્ર માણસ હોય તો એને એમ થાય કે જો હું શ્રીમંત થાવ ને તો પછી સારી સારી ચીજો લાવીને ખાવ, એક તો એને બિચારાને પૂરું ખાવાનું ન મળતું હોય, એમાં મીઠાઈનો તો ક્યાં સવાલ છે. તો એને એમ થાય કે જ્યારે હું જો હું શ્રીમંત થઈ જાઉં તો રોજ લાડવા ખાઉં, રોજ મીઠાઈ ખાઉં, રોજ ફલાણું ખાઉં. પણ શ્રીમંત થાય એને મન ભરાઈ જાય છે, એને કાજુ કતરી કોઈ મૂકે તો ભાઈ એ કટકો દેશો, ખાસ ઈચ્છા નથી. કેમ એમ આવી સરસ મીઠાઈ મજાની બનાવી છે, બદામની બનાવી છે, પિસ્તાની બનાવી છે, ભલે બનાવી પણ કાંઈ ઈચ્છા નથી. ખાવાનું કારણ શું છે? કે એને મન ભરાઈ ગયું છે. જે દરિદ્રતામાં મન હોય છે એવું મન એને ઇચ્છાતું નથી, ઈચ્છા થતી નથી. એમાં શું થઈ ગયું? એ તો છે, છે તો છે, બધું ભર્યું ભર્યું છે. જેને ઘરમાં બધું ભર્યું છે એને બધું ખાઈ જાઉં એમ થયા કરે છે. ઘરમાં લાવી રાખે 1 કિલો 2 કિલો 5 કિલો જેવું જેનું ઘર ડબ્બા ભરી રાખે, પછી એમ થાય ખાઈ જાઉં ખાઈ જાઉં ખાઈ જાઉં એમ થાય એને. એવું નથી થતું, કેમ કે એને છે એમાં જ બધું અડધું પતી ગયું છે. મોટા આ તો પરિસ્થિતિ છે કે નહીં? સમ્યક દ્રષ્ટિને તો પર્યાય પ્રધાનતા નહીં હોવાથી, પર્યાયની દ્રષ્ટિ નહીં હોવાથી અને દ્રવ્ય દ્રષ્ટિ હોવાને લીધે એવી એને ઈચ્છા નથી કે હું શુભોપયોગને લાવું, હું જલ્દી જલ્દી શુભોપયોગ શુદ્ધોપયોગને કરું, શુદ્ધોપયોગને લાવું અને શુદ્ધોપયોગને કરું એવી ઈચ્છા નથી. અને ઈચ્છા છે એ તો રાગ છે. હવે એક બીજું વિજ્ઞાન સમજાવે છે કે એવી જે ઈચ્છા થઈ તે રાગ છે, અને તે રાગરૂપી ઈચ્છાથી શુદ્ધોપયોગ વિતરાગી દશા આવતી નથી. સમ્યક દ્રષ્ટિ આવું જાણે છે કે આ ઈચ્છારૂપી રાગથી શુદ્ધોપયોગ નહીં આવે, તો જેનાથી નહીં આવે એવી ઈચ્છા એ કર્યા કરે. એને ખબર છે કે આનાથી તો નહીં આવે, તો એવી ઈચ્છા એ કર્યા કરે. જેનાથી ન આવે એવી ઈચ્છા કર્યા કરે કે બને? એ તો બનતો નથી. ઈચ્છા રાગ છે અને તેનાથી શુદ્ધોપયોગ આવતો નથી. સ્વભાવ સન્મુખ થતા ઈચ્છા તૂટી જાય છે. એને ખ્યાલ છે કે સ્વભાવ સન્મુખતા વર્તે છે પરિણતિમાં, જ્યારે ઉપયોગ સન્મુખ થશે ત્યારે ઈચ્છા તૂટી જશે અને રાગ તૂટી જશે અને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થઈ જશે. એટલે સ્વભાવ સન્મુખ થતા એમ સ્વભાવ સન્મુખ પણ કરું 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 એમ પણ નથી લીધું જોઈએ, થતા આપોઆપ થાય છે. નહીં એ નથી, પરિણામ ઉપર જોર જ નથી. આ એક વિશિષ્ટતા છે, પરિણામ ઉપર જોરતો નથી. પણ જેમ રાગ ને ભોગના વિષય ઉપર સમ્યક દ્રષ્ટિ ઉદાસીન છે, એમ પર્યાયથી પણ એ ઉદાસીન છે. ખરેખર 49મી ગાથા છે કે નહીં? 6 બોલ લીધા છે 49મી ગાથાના, 6 બોલ લીધા છે. અરૂપી અસ્પર્શ છે, અરૂપી અગંધ છે, અલિંગ્રહણની ગાથા છે. એ જે સમયસારની 49મી ગાથામાં 6 બોલ લીધા, એમાં દરેક 5મા બોલમાં આ વિષય લીધો છે કે તે ઉદાસીન છે. સામાન્ય ને વિશેષ એક સાથે પ્રતિભાસવા છતાં, એટલે કે સમ્યક દ્રષ્ટિના પ્રમાણ જ્ઞાનમાં સામાન્ય ને વિશેષ એક સાથે જણાવવા છતાં તે વિશેષ પ્રત્યે ઉદાસીન છે. એટલે વિશેષમાં શુદ્ધોપયોગ શુદ્ધ પર્યાય બધો આવી ગયો, રાગ રાગ પ્રત્યે તો ઉદાસીન છે જ, કેમ કે એ તો મલિન છે, એટલે એની અરુચિનો વિષય છે. જે રાગ મલિન હોવાને લીધે એનો અરુચિનો વિષય છે ત્યાં તો ઉદાસીન હોય એ સ્વાભાવિક છે. પણ જે શુદ્ધતામાં આનંદનો ઉભરો આવે છે એના પ્રત્યે પણ એ ઉદાસીન છે. આવો પ્રકાર છે. એટલે એમ જાણે છે કે સ્વભાવ સન્મુખ થતા ઈચ્છા તૂટી જાય છે કે હું આવી પર્યાય કરું, આવો રાગ કરું, એ પ્રશ્ન એને છે નહીં. એને સ્વભાવ સન્મુખતા વર્તે છે અને એનો પુરુષાર્થનો સૂક્ષ્મ વિરિગુણનો છે એટલો પુરુષાર્થ પણ એનો વર્તે છે સહજપણે. એમાં નાયક પ્રત્યે એનું જે આકર્ષણ છે એમાં પર્યાયની ઉદાસીનતા આવી જાય છે, પોતાની પર્યાયની ઉદાસીનતા, પોતે એનાથી ઉદાસ થઈ જાય. પર્યાય પોતે પર્યાયથી ઉદાસ છે, ઉદાસ થવું તો પર્યાયનું કાર્ય છે. પર્યાય પોતે પર્યાયથી ઉદાસીન ઉદાસ છે એનું કારણ પર્યાય પોતે ધ્રુવથી આકર્ષિત છે, દ્રવથી આકર્ષિત છે, દ્રવથી આકર્ષિત છે માટે પર્યાયથી ઉદાસ છે. એનું લક્ષ નથી એના ઉપર, એનું એટલે જોર કરવાનો પ્રશ્ન નથી રહેતો. પુરુષાર્થનું જોર તો કરવું, પુરુષાર્થનું જોર તો કરવું, પણ એ પુરુષાર્થ નથી, એ જોર કરવું એ અપુરુષાર્થ છે. પુરુષાર્થ નું સ્વરૂપ નથી એ, એમ છે. ખરેખર બહુ સૂક્ષ્મ વિષયો ચર્ચા છે ગુરુદેવે પ્રવચનોની અંદર પણ. આવા અનેક એક બે ની આવા તો અનેક વિષયો ચર્ચા છે. જ્યારે જ્યારે શાસ્ત્રોના જે જે વિષય આવ્યા છે એમાં પ્રવચન સારમાં તો બહુ સૂક્ષ્મતા આવી છે. કેટલીકનો નિયમ સારની સૂક્ષ્મતા બહુ વિશેષ આવી છે. સમયસારમાં તો આવા ઘણી ઘણી વાતો આવે છે. સમકીતિને અકસાય પરિણમન સદાય છે. પરિણતિની દ્રષ્ટિએ જુઓ તો સમકીતિને અકસાય પરિણમન તો સદાય છે. સુરેશભાઈ પૂછતા હતા કે સમકીતિ શુદ્ધોપયોગની રાહ જોઈને બેસતો નથી. એને શુદ્ધોપયોગની રાહ જોઈને બેસી રહેવું પડતું નથી કે ક્યારે મારો શુદ્ધોપયોગ થાય એ પ્રશ્ન એને નથી. એને એક બાજુ લક્ષ એવું છે કે બીજી બાજુ દુર્લક્ષ છે. આ સીધી વાત છે. આત્મા જે અંતઃતત્વ છે એનાથી પર્યાય છે તે બહાર હોવાથી બહિર્તત્વ છે. હવે જેનું લક્ષ અંતરતત્વ ઉપર છે એનું લક્ષ બહિર તત્વ ઉપર નથી. આ વાત છે. ખ્યાલ છે, ખ્યાલ આવી જાય છે, પણ એનું જોર એના ઉપર વજન જતો હૃદય. એવું જ દ્રવ કોઈ મહાન છે કે જેને લઈને વજન ત્યાં રહે છે ને બીજે વજન જતો હૃદય. એ પરમાત્મ દ્રવની મહાનતા છે કે જે એને જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં આવી ગઈ છે, જેવી મહાનતા છે એવી. તેથી એનું વજન ફરતો નથી. વજન ન ફરે તો અવારનવાર શુદ્ધ ઉપયોગ થાય, પણ વજન ફરે તો શુદ્ધ ઉપયોગ થવાનો બંધ થાય અને શુદ્ધ પરિણતિ પણ બંધ થાય. જો કેરી જ્યાં લટકે છે ત્યાં પાણી લગાડવા જાય તો કેરી બગડી જાય. એમ પર્યાય જ્યાં પાકે છે ત્યાં જોર દેવા જાય તો પર્યાય બગડી જાય, દશા અવદશા થઈ જાય. એવી સ્થિતિ છે, એ તો વસ્તુ સ્થિતિ છે. સમકીતિને અકસાય પરિણમન સદાય છે. છઠ્ઠે ગુણ સ્થાને અકસાય પરિણમન છે પણ શુદ્ધ ઉપયોગ નથી. એક છઠ્ઠો ગુણ સ્થાન એવું છે કે જ્યાં શુદ્ધ ઉપયોગ નથી. ચોથા ગુણ સ્થાને શુદ્ધ ઉપયોગ થાય ક્યારેક ક્યારેક. પંચમ ગુણ સ્થાને થાય તે ચોથા ગુણ સ્થાને થતો હોય તેનાથી ઓછા અંતરાળે થાય. એક પ્રત્યેક જીવ માટે જુદો જુદો વિષય છે. જે સમકીર્તિને ચોથા ગુણ સ્થાને શુદ્ધોપયોગનો અંતરાળ હોય એ પાંચમા ગુણ સ્થાને એથી ઘટી જાય. પછી કોઈને શીઘ્ર શીઘ્ર આવતો હોય ચોથા ગુણ સ્થાને તો પાંચમા ગુણ સ્થાને એથી પણ ઘટી જાય. કોઈને લાંબા સમય આવતો હોય અંતરાળ ઘટી જાય, આંતરો ઘટી જાય. અને કોઈને લાંબા આંતરે આવતો હોય તો એ લાંબો આંતરો એના પાંચમા ગુણ સ્થાને ઘટી જાય. ચોથા ગુણ સ્થાને અને પાંચમા ગુણ સ્થાને એક સરખો આંતરો નથી. ચોથા ગુણ સ્થાન વાળાનો અને પાંચમા ગુણ સ્થાન વાળાનો કોઈનો એક સરખો શુદ્ધ ઉપયોગ થવાનો અંતરાળ કાળ હોય એવો કોઈ નિયમ નથી. દરેકની પરિણતિ જેટલી જેની પરિણતિ ઉગ્ર છે, જેટલો જેનો પુરુષાર્થ ઉગ્ર છે એટલો એનો વિકલ્પનો આંતરો ઓછો છે અને નિર્વિકલ્પનો કાળ શીઘ્ર શીઘ્ર છે. છઠ્ઠા ગુણ સ્થાને બિલકુલ કોઈને શુદ્ધ ઉપયોગ થતો નથી. ગુણસ્થાન શું છે? પરણતી વધારે શુદ્ધ થયેલી છે, પણ છઠ્ઠા ગુણ સ્થાને કોઈ મુનિને સુધોપયોગ ન થાય. છઠ્ઠું ગુણ સ્થાન વિકલ્પનું ગુણ સ્થાન છે. મુનિને પંચ મહાવ્રત સમિતિ બુદ્ધિ 28 મૂળગુણ અથવા ઉત્તર ગુણના પાલનનો જેટલો કોઈ વિરાગ આવે એ છઠ્ઠો ગુણ સ્થાનમાં આવે. તેથી એને પ્રમાદ કીધું છે, ત્યાં પ્રમદ ગુણ સ્થાન કીધું. અને સાતમા ગુણ સ્થાને વિકલ્પ ન આવે, છઠ્ઠા ગુણ સ્થાને શુદ્ધ ઉપયોગ ન થાય અને સાતમા ગુણ સ્થાને અશુદ્ધ ઉપયોગ ન થાય. એક વિકલ્પનું ગુણ સ્થાન છે, એક નિર્વિકલ્પનું છે, આગની દશા છે. પછી આઠ છે તો બધા ઉપરના નિર્વિકલ્પ છે, પણ એ અંતર્મુખની સ્થિતિવાળા છે. બરોબર, અહીંયા વાત લીધી છે કે છઠ્ઠે ગુણ સ્થાને અકષાય પરિણમન છે પણ શુદ્ધોપયોગ નથી. સંકીતિને અકષાય પરિણમન સદાય છે, ક્યારેક ક્યારેક શુદ્ધોપયોગ છે. છઠ્ઠે ગુણ સ્થાને અકષાય પરિણમન ધારાવાહી છે પણ શુદ્ધોપયોગ નથી. ત્યાં શુદ્ધ ઉપયોગનું પરિણમન છઠ્ઠા ગુણ સ્થાને થતો નથી. આ શ્વેતાંબરમાં તો આ વિષય આટલો, ગુણી દશાનો, સંકીતિની દશાનો, પંચમ ગુણ સ્થાનવાળાની દશાનો, અધ્યાત્મનું પ્રકરણ નથી ને લોકોની પાસે, એટલે આટલી ચર્ચા જ નથી. એક એક ગુણ સ્થાનને ક્રિયાકાંડની ચર્ચા છે, ચોથા ગુણ સ્થાને અવિરુતિ હોય, પાંચમા ગુણ સ્થાને આટલું વ્રત કરે, બાર વ્રત કરે, છઠ્ઠા ગુણ સ્થાને પંચમા વ્રત પાડે, અહીંયા અણુવ્રત હોય, અહીંયા મહાવ્રત હોય, આ બધી વાતો આવે. પણ શુદ્ધાત્મ પરિણતિ કેવી હોય ને શુદ્ધો ઉપયોગ કેવો હોય કઈ ખબર ન મળે. કેમ કે શુદ્ધોપયોગ થયા પહેલા તો મુનિ દશા અંગીકાર કરી હોય, મહારાજ થયા હોય, સાધુ થયા હોય, આચાર થયા હોય, શુદ્ધોપયોગ કેવો ન હોય. હવે મુનિ દશાનો શુદ્ધોપયોગ કેવો હોય ને છઠ્ઠામાં કેવો હોય ને સાતમામાં કેવો હોય ક્યાંથી ખબર હોય, કાંઈ ખબર હોતી. આ જ છે એને અકષાય પરિણતિ છે એ પાછું કહ્યું. છઠ્ઠે ગુણ સ્થાને અકષાય પરિણમન છે, પરિણમ પરિણતિની શુદ્ધતા છે, પણ ઉપયોગ નિર્વિકલ્પ થતો નથી. ઉપયોગ નિર્વિકલ્પ થાય ત્યારે સાતમું આવે. હા, સાતમાં યોગ્ય શુદ્ધિ છે ત્યાં પાછી, સાતમું કહેવાય એમ નહીં, પણ એની સાતમાં યોગ છે. કેમ કે પાંચમે શુદ્ધ ઉપયોગ તો થાય છે, પણ ત્યાં ત્યાં શુદ્ધિ પાંચમાં ને યોગ્ય છે. ત્યાં આનંદ પાંચમાં જેટલો છે, પાંચમાના ચોથાના શુદ્ધ ઉપયોગનો આનંદ કરતા પાંચમાના શુદ્ધ ઉપયોગનો આનંદ વધુ, પાંચમાના શુદ્ધ ઉપયોગ કરતા સાતમાના શુદ્ધ ઉપયોગનો આનંદ વધુ. એમ કહેવાય બધા શુદ્ધ ઉપયોગ, પણ બધામાં ફેર છે પાછો, એટલે કહેવાય નહીં. એની સ્થિતિ જ પાછી જુદી છે. એટલે ત્યાં શુદ્ધ ઉપયોગ નથી. ચોથે પાંચમે ગુણ સ્થાને શુદ્ધ પરિણતિ સદાય છે, પણ શુદ્ધ ઉપયોગ સદાય નથી, ક્વચિત ક્વચિત છે. છઠ્ઠે તો છે જ નહીં, જ્યારે ચોથે પાંચમે સદાય નથી એટલે ક્યારેક ક્યારેક છે એમ લેવું. સદાય નથી એનો અર્થ કે ધારાવાહી નથી. અને આ વાત સાંભળી સમજીને પણ કરે તો એથી વિશેષ ગુનેગાર છે. એ તો હાયર ધી પોસ્ટ, હાયર ધી રિસ્પોન્સિબિલિટી. ચેરમેનની જવાબદારી મોટી છે, પટ્ટાવાળાની, બેંકના પટ્ટાવાળાની એટલી નથી. બરોબર, જેટલી રિઝર્વ બેંકના ચેરમેનની જવાબદારી છે એટલી બેંકના પટ્ટાવાળાની છે. પટ્ટાવાળો ભૂલ કરે તો કાગળિયો ખોઈ નાખે, એક ટેબલથી બીજા ટેબલ લઈ જવામાં, અને ચેરમેન ભૂલ કરે તો બેંકને ઊંધી નાખે, બેંક દિવાળો કાઢે. એમ જેટલો જેટલો સમજણમાં આવતો જાય, જેટલી જેટલી એને આગળ સ્થિતિ કુદરતે મળે તો એટલી એટલી એની જવાબદારી પણ વધે છે. બરોબર, ત્યાં એની જવાબદારી વધી જાય છે. અહીંયા ગુણસ્થાનની ચર્ચા કરી છે, કે ચોથા ગુણ સ્થાને શુદ્ધોપયોગ ક્યારે ક્યારે છે, શુદ્ધ પરિણતિ સદાય છે. પાંચમા ગુણ સ્થાને પણ શુદ્ધોપયોગ સદાય નથી, ક્યારેક ક્યારેક છે, શુદ્ધ પરિણતિ સદાય છે. છઠ્ઠા ગુણ સ્થાને શુદ્ધોપયોગ થતો નથી, માત્ર શુદ્ધ પરિણતિની જે દશા હોય છે, સવિકલ્પ દશા છે. અને સાતમા ગુણ સ્થાને એકલો શુદ્ધોપયોગ જ હોય છે, ત્યાં એને વિકલ્પ અને રાગ બુદ્ધિ પૂર્વકનો ઉત્પન્ન થતો વધે એવી ઉપયોગ છે, પણ પરિપૂર્ણ વિતરાગતા નહીં હોવાથી બુદ્ધિપૂર્વક નું શુભ નથી. અબુદ્ધિપૂર્વક નું શુભ છે, જે કેવળી ગમે છે એને પોતાને એના જ્ઞાન માં જણાતું નથી. શ્રેણી માંડે તો 8, 9, 10, 12 સુધી ચારિત્ર પ્રકૃતિ અને 13 વાગુણ સ્થાન માં અંતર્મુહૂર્ત માં કેવળ જ્ઞાન માં આવે. સાતમા પછી એમ છે કે સાતમું અને છઠ્ઠું એ જૂનતી દશા છે. આઠમામાં જ આવે તો પછી આગળ લખી જાય, પડવાનો વખત ન આવે. પણ જો ઉપશમ શ્રેણી માંડી હોય તો એ 10માંથી 11માં જાય, ને 11માંથી પાછો છઠ્ઠે આવી જાય. હવે એ તો એને કેવો પુરુષાર્થ ઉપાડ્યો છે, પુરુષાર્થ ઉપશમ ભાવે ઉપડ્યો છે કે પુરુષાર્થ ક્ષાયિત ભાવે ઉપડ્યો છે, એના ઉપર એને પાછા ફરવું ને નહીં ફરવાની અવલંબી છે. એની જે રીતે પુરુષાર્થ ની સ્થિતિ કુદરતી હોય છે, એ કોઈ બુદ્ધિ નો વિષય નથી, વિકલ્પ નો વિષય નથી, ઈચ્છા નો વિષય નથી, બુદ્ધિ નો વિષય નથી, એની પોતાની યોગ્યતા નો વિષય છે. કેવળ જ્ઞાન ની અંદર બધું નક્કી થયેલું છે, આખો મોક્ષ માર્ગ નિયત થયેલો છે, એક એક પરિણામ ના ખાતા નક્કી થયેલા છે, એના પ્રકૃતિ એના ફળ બધું નક્કી થયેલું છે, એના કારણ કાર્યો બધું નક્કી થયેલું છે. નક્કી કોણ કરે? શું જ્ઞાન નક્કી કરે? તરસ લાગે ત્યારે પછી રહેવું જોઈએ એમને. જયારે નક્કી થઈ ગયો હવે તરસ લાગી હોય ત્યારે પણ નક્કી જ રહેવું જોઈએ, તો નક્કી થયેલું બરાબર કહેવાય. પણ ત્યારે તરસ લાગે ત્યારે કે ના, ત્યારે તો પાણી પી લઉં, ત્યારે તો પાણી પી લઉં, એ ન ચાલે. નક્કી થયેલું નક્કી રાખે તો કેવળ જ્ઞાન થઈ જાય. શું બરોબર? જ્યારે જે થવાનું છે તે જ થવાનું છે એમ સર્વથા નક્કી રાખે તો કેવળ જ્ઞાન થઈ જાય, તો પછી કઈ વાંધો નથી. પણ એમાં ફાવતું લઈએ પછંદ થાય, બીજું કઈ થાય
નહીં.
એટલે ક્યાં દ્રષ્ટિ રાખી છે, શેના ઉપર દ્રષ્ટિ રાખી છે, શીખવા 914માં મુખ્ય વાત એ લીધી છે કે મૂળ ચીજ આત્માની દ્રષ્ટિ છે, પછી બીજી બધી વાત છે. જો દ્રષ્ટિ આત્મા ઉપર હોય તો તારું ક્રમબદ્ધ સાચું થવાનું છે, તે સાચે થશે તે સાચું, નહીં તો આત્મા ઉપરની દ્રષ્ટિ વિના થવાનું છે તે થશે એ વાત તારે સાચી
નથી.
આ પાયાની વાત છે, સિદ્ધાંતની વાત આ છે. શું કહ્યું કે છઠ્ઠે ગુણ સ્થાને શુદ્ધ પરિણતિ છે પણ શુદ્ધ ઉપયોગ નથી, અને ચોથે પાંચમે ગુણ સ્થાને શુદ્ધ પરિણતિ તો સદાય છે પણ શુદ્ધ ઉપયોગ સદાય નથી. એટલે ત્યાં 11 છે કે ક્યારેક ક્યારેક છે. સ્વરૂપમાં લીનતા થતા બુદ્ધિપૂર્વક રાગ નો અભાવ થાય તે શુદ્ધ ઉપયોગ છે. કોને શુદ્ધ ઉપયોગ કહીએ? કે જે આ બુદ્ધિમાં સમજાય છે એવો રાગ મનાશ્રિત ઉત્પન્ન થાય છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ થતો હોય મનને આશ્રિત, ત્યાં સુધી શુદ્ધોપયોગ નથી, અશુદ્ધ ઉપયોગ છે. અને જ્યારે બિલકુલ બુદ્ધિમાં ઉત્પન્ન, બુદ્ધિમાં સમજાય એવો રાગ ઉત્પન્ન ન થાય, બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન ન થાય એવી દશા ઉત્પન્ન થાય અને સ્વરૂપમાં લીનતા થાય, સાથે લીધું છે ને, સ્વરૂપમાં લીનતા થતા જ નિર્વિકલ્પ સ્વરૂપમાં એવો વ્યાપક ભાવે લીન થાય, એમ એમ લેવું છે. પોતે નિર્વિકલ્પ સ્વરૂપ છે એમાં વ્યાપક ભાવે, આ હું એમાં વ્યાપી જાય છું, ઉપયોગ પ્રસરી જાય એની અંદર, વ્યાપી જાય, ત્યારે બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થાય એને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. અથવા બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થતો તો ક્ષણે ક્ષણે એ ઉત્પન્ન થતો બંધ થાય અને અભાવ થયો એમ કહે, એવી જે દશા થાય એને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. આ શુદ્ધોપયોગની પરિભાષા છે. આ લોકોમાં ક્યાંય છે જ નહીં, આ તો આ દિગંબર સાહિત્યમાં આ વિષય આટલો સ્પષ્ટ કર્યો છે. અને ગુરુદેવે તો એકદમ અનુભવનો તો હૃદયની જે ચીજ છે જ્ઞાનીઓની ખુલ્લી કરીને મૂકી દીધી, એકદમ ખુલ્લી કરીને મૂકી દીધી છે. બહુ વિષય બહાર નીકળો છે, આ તો બધું બહુ ગુપ્ત રહી ગયેલો વિષય હતો. ક્યાં તમારા સંપ્રદાયમાં કોઈને ખબર હતી તો વાત કરીએ, શાસ્ત્રમાં પડ્યું હતું, કોઈને ખબર નહોતી, ચર્ચા નહોતી એ વિશે, એટલો વિશે વાત સ્પષ્ટ. એ રીતે જે શુદ્ધોપયોગ છે તે સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ થઈ, સ્વભાવની શ્રદ્ધા થઈ, પછી કાળ ક્રમે એટલે એના સ્વકાળે આવીને ઉભો રહીએ છે, શુદ્ધોપયોગ આવે છે. એટલે કે સમ્યક દ્રષ્ટિને સમાધાન છે શુદ્ધોપયોગ સંબંધિત, એવું સમાધાન છે કે શુદ્ધોપયોગ એના સ્વકાળે થશે. હું એનાથી ઉદાસીન છું, હું નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાયક તત્વ છું, એના ઉપર મારી દ્રષ્ટિ છે, શુદ્ધોપયોગના સ્વકાળની મને ચિંતા નથી. એ રીતે આખો જે પરિણમનની ઝડપ છે એ પડખાને અહીંયા સ્કૂલમાં.